એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજના આપણા આખા સંવાદમાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે વિજ્ઞાન, આશા અને થોડા નૈતિક સવાલોના કેન્દ્રમાં છે, સ્ટેમ સેલ્સ.
હા, બરાબર.
અને આ ચર્ચા માટે આપણે પ્રોફેસર જોનાથન સ્લેકના પુસ્તક સ્ટેમ સેલ્સમાંથી મળેલી માહિતીનો આધાર લઈશું.
બિલકુલ. અને આ વિષય છે પણ એવો, મતલબ કે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. જો એક તરફ સ્ટેમ સેલ્સ ભવિષ્યની દવાઓમાં ક્રાંતિ લાવી શકે છે એવી અદ્ભુત શક્યતાઓ છે.
હા, એ તો છે જ.
પણ બીજી તરફ એની આસપાસ એટલી બધી અતિશયોક્તિ અને શું કહેવાય, ગેરસમજ પણ ફેલાયેલી છે. એટલે આપણો આજનો હેતુ આ જટિલ વિજ્ઞાનની ગૂંચ ઉકેલવાનો છે, એની સાચી ક્ષમતા શું છે અને પડકારો કયા છે એ સમજવાનો.
અને આ સમજવા માટે પ્રોફેસર જોનાથન સ્લેક જેવા જાણકાર વ્યક્તિ બહુ યોગ્ય છે ને? વિકાસાત્મક જીવવિજ્ઞાન અને સ્ટેમ સેલ સંશોધનમાં તો એમનો દાયકાઓનો અનુભવ છે. યુનિવર્સિટી ઓફ બાથમાં પ્રોફેસર, કેમ્બ્રિજની પીએચડી.
હા, અને સ્લેકની ખાસ વાત એ છે કે એમની પાસે ખાલી ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન જ નથી, પણ એમની પાસે પેલી આવડત છે જટિલ વિજ્ઞાનને સાવ સરળ ભાષામાં સમજાવવાની.
અચ્છા.
એમણે પોતે આ આખી ફિલ્ડને, મતલબ કે શરૂઆતના ખ્યાલોથી લઈને ક્લિનિકલ ઉપયોગ સુધી, વિકસતી જોઈ છે. એટલે એમનો જે દ્રષ્ટિકોણ છે ને એ બહુ સંતુલિત છે. વધુ પડતો આશાવાદી પણ નહીં ને સાવ નિરાશાવાદી પણ નહીં.
એટલે સમાચારોમાં જે મોટા દાવાઓ આવે છે અને જે ખરેખર વૈજ્ઞાનિક હકીકત છે એની વચ્ચેનો ભેદ સમજવામાં મદદ મળે.
બરાબર, એકદમ.
તો આ પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? એમ કહી શકાય કે કયો મોટો સવાલ એ પૂછે છે અને જવાબ આપવાનો પ્રયાસ કરે છે?
મૂળ વાત એમ છે કે પુસ્તક સમજાવે છે કે ભાઈ આ સ્ટેમ સેલ્સ છે શું, કેવી રીતે કામ કરે છે અને ખરેખર રોગોના ઇલાજ માટે એમની સંભાવના કેટલી છે. પુસ્તક આપણને એમ સમજો ને કે આશા અને વાસ્તવિકતા વચ્ચે બેલેન્સ રાખતા શીખવે છે. એ સ્ટેમ સેલના બેઝિક વિજ્ઞાનથી શરૂ થાય છે, પછી એના જુદા જુદા પ્રકારો, એના સંશોધનનો ઇતિહાસ, નૈતિક મુદ્દાઓ અને છેલ્લે અત્યારે કઈ સારવાર ચાલી રહી છે અને ભવિષ્યમાં શું શક્ય બની શકે છે ત્યાં સુધી લઈ જાય છે.
ચાલો તો આ સફર શરૂ કરીએ. આપણે સ્ટેમ સેલ બહુ સાંભળીએ છીએ, પણ મૂળભૂત રીતે એવું તે શું છે એમનામાં જે એમને શરીરના બીજા કોષો કરતા અલગ પાડે છે?
સારો સવાલ છે. જુઓ, સ્ટેમ સેલના બે મુખ્ય ગુણધર્મો છે. પહેલો, સ્વનવીકરણ, એટલે કે એ વિભાજન પામીને પોતાના જેવા જ બીજા સ્ટેમ સેલ બનાવી શકે.
ઓકે.
અને બીજો ગુણધર્મ છે વિભેદન, એટલે કે એ જરૂર પડે ત્યારે શરીરના જુદા જુદા પ્રકારના ખાસ કોષોમાં ફેરવાઈ શકે, જેમ કે મગજના કોષ, હૃદયના કોષ, લોહીના કોષ વગેરે. આ જે બીવડી ક્ષમતા છે ને એ જ એને ખાસ બનાવે છે.
અને એમની શક્તિના પણ અલગ અલગ લેવલ હોય છે, જેને પોટેન્સી કહે છે, ખરું ને?
હા, બરાબર. પોટેન્સી એટલે કોષ કેટલા અલગ અલગ પ્રકારના કોષોમાં વિકાસ પામી શકે એની ક્ષમતા. સૌથી શક્તિશાળી ટોટીપોટેન્ટ, જે આખો જીવ બનાવી શકે, જેમ કે ફર્ટિલાઇઝ્ડ એગ. પછી આવે પ્લુરીપોટેન્ટ, જે શરીરના લગભગ કોઈ પણ કોષ બનાવી શકે પણ આખો જીવ નહીં. ભ્રૂણીય સ્ટેમ સેલ્સ આ પ્રકારના હોય છે. અને પછી આવે મલ્ટીપોટેન્ટ, જે અમુક ચોક્કસ પ્રકારના જ કોષો બનાવી શકે. આપણા શરીરમાં જે પુખ્ત સ્ટેમ સેલ્સ હોય છે ને એ મોટે ભાગે આ મલ્ટીપોટેન્ટ જ હોય છે.
ભ્રૂણીય સ્ટેમ સેલ્સ એટલે કે ESCs ની વાત કરીએ તો એમની આ પ્લુરીપોટેન્ટ ક્ષમતાને કારણે શરૂઆતમાં તો બહુ ઉત્સાહ હતો, પણ સાથે સાથે વિવાદ પણ ઘણો થયો. એ શા માટે?
હા, એનું કારણ એ હતું કે ESCS શરૂઆતના માનવ ભ્રૂણમાંથી, એટલે કે બ્લાસ્ટોસિસ્ટમાંથી લેવામાં આવતા હતા, અને આ પ્રોસેસમાં ભ્રૂણનો નાશ થતો હતો.
અચ્છા.
એટલે પછી ગંભીર નૈતિક સવાલો ઊભા થયા કે ભાઈ, શું સંભવિત વૈજ્ઞાનિક ફાયદા માટે માનવ ભ્રૂણનો ઉપયોગ કરવો યોગ્ય છે? આ મુદ્દે તો વર્ષો સુધી જોરદાર ચર્ચાઓ ચાલી અને ઘણા દેશોમાં એના સંશોધન પર નિયંત્રણો પણ આવ્યા.
તો પછી એનો વિકલ્પ શું? શું આપણા પોતાના શરીરમાં જે પુખ્ત સ્ટેમ સેલ્સ હોય છે એ આનો જવાબ બની શકે?
હા, અમુક અંશે પુખ્ત સ્ટેમ સેલ્સ આપણા શરીરમાં કુદરતી રીતે હોય જ છે, જેમ કે બોન મેરોમાં જે લોહી બનાવતા સ્ટેમ સેલ્સ હોય છે, હેમેટોપોએટિક સ્ટેમ સેલ્સ.
હા, એ તો સાંભળ્યું છે.
એનો ઉપયોગ તો લ્યુકેમિયા જેવી બીમારીઓ માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં દાયકાઓથી સફળતાપૂર્વક થાય છે. આપણી ચામડીમાં, આંતરડામાં, એવા ઘણા અંગોમાં પુખ્ત સ્ટેમસેલ્સ હોય છે જે રિપેરિંગનું કામ કરે છે.
પણ એમની ક્ષમતા પેલી ESCs જેટલી નથી હોતી એમને. એ મલ્ટીપોટેન્ટ હોય છે, એટલે અમુક પ્રકારના કોષો જ બનાવી શકે.
બરાબર. એ જે તે અંગના સમારકામ માટે બહુ ઉપયોગી છે, પણ શરીરના બધા જ પ્રકારના કોષો એ નથી બનાવી શકતા. આ એક મર્યાદા હતી. અને પેલો ESCs વાળો નૈતિક વિવાદ, આ બધાને કારણે વૈજ્ઞાનિકોએ કંઈક નવું શોધવાની દિશામાં વિચાર્યું.
અને ત્યાં જ આવે છે પેલી ક્રાંતિકારી શોધ, પ્રેરિત પ્લુરીપોટેન્ટ સ્ટેમ સેલ્સ, એટલે કે IPSCs. આ તો ખરેખર બહુ મોટો બદલાવ હતો, નહીં?
અરે ચોક્કસપણે, આને તો લોકો વૈજ્ઞાનિક ભૂકંપ કહે છે. 2006માં જાપાનના વૈજ્ઞાનિક શિનિયા યામાનાકાએ જે કરી બતાવ્યું, એમણે સાબિત કર્યું કે ચામડી જેવા સામાન્ય પુખ્ત કોષને પણ લેબમાં ફક્ત 4 જનીનોનો ઉપયોગ કરીને રીપ્રોગ્રામ કરી શકાય છે.
શું વાત છે!
અને એને ફરીથી ભ્રૂણીય સ્ટેમ સેલ જેવી પ્લ્યુરીપોટેન્ટ સ્થિતિમાં લાવી શકાય છે. આનાથી પેલી ભ્રૂણના ઉપયોગની નૈતિક સમસ્યાનો મોટો ઉકેલ આવી ગયો.
એટલે કે હવે દર્દીના પોતાના જ કોષોમાંથી પ્લ્યુરીપોટેન્ટ સ્ટેમ સેલ્સ બનાવી શકાય? આ તો પર્સનલાઇઝ્ડ મેડિસિન માટે બહુ મોટી વાત કહેવાય.
બિલકુલ સાચી વાત. આનાથી 2 મોટા ફાયદા થયા. એક તો પેલો નૈતિક વિવાદ શાંત થયો, અને બીજું, જ્યારે દર્દીના પોતાના જ કોષો વપરાય ત્યારે શરીર એને રિજેક્ટ કરે એનું જોખમ ઘણું ઓછું થઈ જાય.
હા, એ તો મહત્વનું છે.
અને એ સિવાય આનુવંશિક રોગોનો અભ્યાસ કરવા માટે ડિશમાં રોગ જેવા મોડેલ બનાવવાનું પણ શક્ય બન્યું. આ ટેકનોલોજીએ ખરેખર સંશોધનના નવા દરવાજા ખોલી નાખ્યા.
પણ શું આ IPSC સાથે કોઈ પડકારો જોડાયેલા નથી? મતલબ એ SCS જેટલા જ સ્થિર અને સુરક્ષિત ગણી શકાય?
સારો સવાલ છે. જુઓ, IPC ટેકનોલોજી હજુ પ્રમાણમાં નવી કહેવાય. શરૂઆતમાં એવી ચિંતા હતી કે આ રીપ્રોગ્રામિંગની પ્રોસેસ કદાચ કોષોમાં એવા ફેરફાર ન લાવી દે જે પછીથી કેન્સરનું કારણ બને.
ઓહ!
વૈજ્ઞાનિકો આ જોખમો ઘટાડવા અને IPCsને વધુ સ્થિર અને સલામત બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે. એટલે હા, IPCs મોટી સફળતા છે, પણ એ યાદ રાખવું જરૂરી છે કે લેબની સફળતા અને દર્દી માટેની સારવાર, એ બે વચ્ચે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. આ જ છે પેલું વચન અને વાસ્તવિકતાનો તફાવત જે સ્લેક વારંવાર સમજાવે છે.
પુસ્તકમાં કેન્સર અને સ્ટેમ સેલ્સના જોડાણની પણ વાત છે, ખાસ કરીને કેન્સર સ્ટેમ સેલ પૂર્વધારણા. એ શું છે?
આ એક બહુ રસપ્રદ અને મહત્વનો સિદ્ધાંત છે. એ એમ કહે છે કે કેન્સરની જે ગાંઠ હોય ને, એમાં બધા કોષો સરખા નથી હોતા.
અચ્છા.
કદાચ એવું બની શકે કે ગાંઠનો વિકાસ, એનો ફેલાવો અને સારવાર પછી રોગનું પાછું આવવું, આ બધું ગાંઠમાં રહેલા બહુ ઓછા પણ ખાસ પ્રકારના કેન્સર સ્ટેમ સેલ્સને કારણે થતું હોય. અને આ કોષો કદાચ પેલી કીમોથેરેપી જેવી સારવાર સામે વધુ ટકી રહેતા હોય.
જો આવું હોય તો કેન્સરની સારવારની આખી રીત જ બદલાઈ જાય ને?
હા, જો આ થિયરી સાચી સાબિત થાય તો ભવિષ્યમાં કેન્સરની સારવાર ખાલી ગાંઠના મોટાભાગના કોષોને મારવા પર નહીં, પણ ખાસ કરીને આ કેન્સર સ્ટેમ સેલ્સને ટાર્ગેટ કરવા પર ફોકસ કરવી પડે. આ દિશામાં ઘણું સંશોધન ચાલી રહ્યું છે, પણ હજુ એ શરૂઆતના તબક્કામાં છે.
તો અત્યારે ખરેખર કઈ સ્ટેમ સેલ આધારિત સારવાર ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં કઈ બીમારીઓ માટે આશા રાખી શકાય?
જેમ આપણે પહેલા વાત કરી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર એવી સારવાર છે જે સ્થાપિત છે અને વ્યાપકપણે વપરાય છે.
હા,
બાકી ઘણા બધા રોગો માટે, જેમ કે આંખનું મેક્યુલર ડિજેનરેશન છે, પાર્કિન્સન રોગ છે, કરોડરજ્જુની ઈજા, Type 1 ડાયાબિટીસ, હૃદયરોગ, આ બધા માટે ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. અમુકમાં સારા પરિણામો પણ મળ્યા છે, પણ મોટાભાગની સારવારો હજુ પ્રાયોગિક એટલે કે એક્સપેરિમેન્ટલ સ્ટેજમાં જ છે.
અને આ પ્રગતિ જે છે એ ઘણી ધીમી લાગે છે.
હા, અને પુસ્તક આ વાત પર ભાર મૂકે છે. સ્ટેમ સેલ સંશોધનમાં લેબથી લઈને દર્દી સુધી પહોંચવાની સફર મહિનાઓ કે વર્ષોની નથી, પણ દાયકાઓના સાવચેતીપૂર્વકના વૈજ્ઞાનિક કામની છે. પહેલા તો કોષોને ઉછેરવા, પછી એમને યોગ્ય રીતે વિભેદિત કરવા, પછી શરીરમાં બરાબર જગ્યાએ પહોંચાડવા, અને સૌથી અગત્યનું, એ સુરક્ષિત છે એની ખાતરી કરવી. આ બધું બહુ જટિલ છે અને સમય માંગી લે એવું કામ છે.
આ ધીમી પ્રગતિને કારણે જ કદાચ પેલું સ્ટેમસેલ ટુરિઝમ જેવી વસ્તુઓ ઊભી થઈ હશે, નહીં?
બરાબર, એ જ મુદ્દો. જ્યારે પ્રમાણિત સંશોધન ધીમું હોય ત્યારે કેટલાક લોકો દર્દીઓની લાચારી અને આશાનો ગેરલાભ ઉઠાવે છે. પુસ્તક આ સ્ટેમસેલ ટુરિઝમ સામે બહુ સખત ચેતવણી આપે છે.
હા, એ જરૂરી છે.
દુનિયાભરમાં એવા ઘણા ક્લિનિક્સ ખુલી ગયા છે જે કોઈ વૈજ્ઞાનિક પુરાવા વગર મોટી મોટી રકમો લઈને અપ્રમાણિક અને ઘણીવાર તો જોખમી સ્ટેમસેલ સારવાર ઓફર કરે છે. લેખક સ્પષ્ટ કહે છે કે જે સાચી નિયંત્રિત ક્લિનિકલ ટ્રાયલ્સ છે અને આ જે શોષણ કરતું બજાર છે એ બે વચ્ચે એક મોટી દિવાલ હોવી જ જોઈએ.
આપણે નૈતિક મુદ્દા પર પાછા આવીએ. આઈપીએસસીઝ એ ભ્રૂણનો મુદ્દો તો ઉકેલ્યો, પણ શું એનાથી કોઈ નવી નૈતિક ચિંતાઓ ઊભી થઈ છે ખરી?
હા, જેમ જેમ ટેકનોલોજી આગળ વધે છે તેમ નવા નૈતિક સવાલો તો આવવાના જ. જેમ કે હવે લેબમાં માનવ કોષોમાંથી ભ્રૂણ જેવા સ્ટ્રક્ચર્સ બનાવવાની ક્ષમતા વધી રહી છે.
ઓ, એટલે કૃત્રિમ ભ્રૂણ જેવું?
હા, એને એમ્બ્રિયો મોડલ્સ કે સિન્થેટિક એમ્બ્રિયો કહે છે. આ સંશોધન માટે ઉપયોગી હોઈ શકે, પણ એની નૈતિક મર્યાદા શું હોવી જોઈએ એ એક મોટો પ્રશ્ન છે. એવી જ રીતે માનવ સ્ટેમ સેલ્સને પ્રાણીઓના ભ્રૂણમાં વિકસાવીને અંગો બનાવવાની શક્યતાઓ પર પણ ચર્ચા ચાલી રહી છે.
અને આ બધા પર નિયંત્રણ રાખવું, નિયમન કરવું એ કેટલું જરૂરી છે?
અરે, એ તો અત્યંત જરૂરી છે. અમેરિકામાં એફડીએ, યુરોપમાં ઈએમએ અને આપણા દેશમાં સીડીએસસીઓ જેવી સંસ્થાઓ છે, એમનું કામ જ એ છે કે કોઈપણ નવી સારવાર બજારમાં આવે એ પહેલાં એની સલામતી અને અસરકારકતા કડક ક્લિનિકલ ટ્રાયલ્સ દ્વારા સાબિત થાય.
બરાબર.
આ નિયમન જ દર્દીઓને ખોટી કે અસુરક્ષિત સારવારોથી બચાવે છે અને વિજ્ઞાનમાં લોકોનો ભરોસો ટકાવી રાખે છે.
આ આખી ચર્ચા પરથી મને લાગે છે કે પુસ્તક કેટલાક મુખ્ય સંદેશાઓ આપવા માંગે છે. પહેલો તો કદાચ એ જ કે આશા અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે એ સમજવો બહુ જરૂરી છે.
બિલકુલ. સ્લેક કહે છે કે સ્ટેમ સેલ્સ કોઈ જાદુઈ ગોળીઓ નથી, પણ હા, એમની પાસે અભૂતપૂર્વ સંભાવના છે. એ શક્તિશાળી સાધનો છે, પણ આ સંભાવનાને હકીકતમાં એટલે કે સારવારમાં બદલતા સમય લાગશે. આપણે બધાએ ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત સમાચારો વાંચતી વખતે થોડું વિવેક બુદ્ધિથી મૂલ્યાંકન કરતા શીખવું પડશે.
બીજો મુદ્દો એ છે કે સ્ટેમ સેલ્સ બહુ જ જટિલ છે. એ કોઈ એક જ વસ્તુ નથી, પણ ઘણા પ્રકારો અને અલગ અલગ ક્ષમતાઓ ધરાવતા કોષોનો સમૂહ છે.
અને તમે કહ્યું એમ, એમનું નિશ એટલે કે એમનું આસપાસનું વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે.
હા, બરાબર. કોષ એકલો કામ નથી કરતો. એના સૂક્ષ્મ પર્યાવરણ સાથે એની સતત લેવડ દેવડ ચાલતી હોય છે અને એનેથી એના વર્તન પર અસર પડે છે. આ જટિલતા સમજવી એ સારવાર વિકસાવવા માટે ખૂબ જ જરૂરી છે. આ આપણા શરીરની અંદર ચાલતી અદ્ભુત ગોઠવણની પણ એક ઝલક આપે છે.
અને ત્રીજો મુદ્દો જે મને બહુ જ રસપ્રદ લાગ્યો તે એ છે કે નૈતિકતા ક્યારેક નવીનતાને કેવી રીતે પ્રેરે છે. પેલી ઈએસસીએસ પરની નૈતિક ચિંતાઓ એ જ આઈપીસીએસ જેવી ક્રાંતિકારી શોધને વેગ આપ્યો.
સાચી વાત. આ બતાવે છે કે વિજ્ઞાન કઈ સમાજ અને નૈતિક મૂલ્યોથી અલગ નથી ચાલતું. ઘણીવાર નૈતિક ચિંતન વૈજ્ઞાનિકોને વધુ સારા, વધુ સ્વીકાર્ય રસ્તા શોધવા માટે પ્રેરણા આપે છે. આઈપીસીએસ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એણે નૈતિક સમસ્યા તો હલ કરી જ, પણ સાથે સાથે સંશોધનના નવા રસ્તા પણ ખોલી આપ્યા. ચોથો મુદ્દો જે વારંવાર આવ્યો તે છે કડક નિયમન અને વૈજ્ઞાનિક પુરાવાનું મહત્ત્વ.
કારણ કે આખરે તો વાત દર્દીઓની સલામતીની છે, એ સર્વોપરી હોવી જોઈએ. એટલે ફક્ત યોગ્ય ક્લિનિકલ ટ્રાયલ્સ દ્વારા જે સારવાર પ્રમાણિત થઈ હોય એ જ સ્વીકાર્ય ગણાવી જોઈએ.
ખોટી આશાઓ અને જોખમી પ્રયોગોથી બચવા માટે આ અનિવાર્ય છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો કે આ બધું ખાલી રોગ મટાડવા પૂરતું નથી, પણ જીવનના મૂળભૂત સિદ્ધાંતોને સમજવા માટે પણ છે.
ખરેખર સ્ટેમ સેલ બાયોલોજીનો અભ્યાસ કરીને આપણે વિકાસ કેવી રીતે થાય છે, શરીરમાં સમારકામ કેવી રીતે થાય છે, વૃદ્ધત્વની પ્રક્રિયા શું છે, આવી જીવનની મૂળભૂત બાબતોને વધુ ઊંડાણપૂર્વક સમજી શકીએ છીએ. અને આ જે મૂળભૂત જ્ઞાન છે એ જ ભવિષ્યની અનેક નવી શોધોનો પાયો નાખે છે.
તો આ બધું જ્ઞાન સામાન્ય માણસને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે સૌથી મોટો ફાયદો તો એ જ છે કે આપણે સ્ટેમ સેલ વિશે જે કંઈ વાંચીએ કે સાંભળીએ, ખાસ કરીને સમાચારોમાં કે જાહેરાતોમાં, એને વધુ સારી રીતે સમજી શકીશું, એનું મૂલ્યાંકન કરી શકીશું. હા, એટલે કોઈ ચમત્કારિક દાવાઓથી ભોળવાઈ ન જવાય, આપણે સાચા સવાલો પૂછી શકીએ.
બરાબર. અને પોતાના સ્વાસ્થ્ય વિશે આપણું શરીર કેવી રીતે કામ કરે છે, રોગો કેવી રીતે થાય છે એની સમજ વધે, ભવિષ્યમાં કઈ નવી સારવારો આવી શકે છે એના માટે માનસિક રીતે તૈયાર રહી શકાય.
અને સમાજમાં જ્યારે આ મુદ્દાઓ પર ચર્ચા થાય, જેમ કે સંશોધન માટે ફંડિંગ કે નૈતિક નિયમો, ત્યારે આપણે વધુ જાણકારી સાથે આપણો મત રજૂ કરી શકીએ.
ચોક્કસ.
આજના આખા સંવાદમાંથી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ પેલી નૈતિક પડકારવાળી વાત હતી. કેવી રીતે એક મુશ્કેલીએ વિજ્ઞાનને એક નવી અને કદાચ વધુ સારી દિશા આપી. વિજ્ઞાન અને સમાજ વચ્ચેનો આ જે સંબંધ છે એ ખરેખર બહુ વિચારવા જેવો છે.
અને મને પેલો નિશનો ખ્યાલ બહુ મહત્વનો લાગ્યો. એ યાદ અપાવે છે કે જીવ વિજ્ઞાનમાં કશું સીધું સાધું નથી હોતું, બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. સફળતા માટે ખાલી કોષને સમજવો પૂરતો નથી, એના આખા વાતાવરણને સમજવું પડે. આ જટિલતા જ આ ક્ષેત્રને એટલું પડકારજનક અને સાથે સાથે રોમાંચક બનાવે છે.
આટલી હદે કંટ્રોલ અને રીપ્રોગ્રામ કરી શકીશું તો ભવિષ્યમાં માનવ શરીર અને સ્વાસ્થ્ય વિશેની આપણી સમજ કેટલી બધી બદલાઈ જશે. કદાચ આપણે ખાલી રોગ મટાડવાની વાત નહીં કરીએ, પણ માનવ ક્ષમતાઓ વધારવા, એન્હાન્સમેન્ટ જેવી બાબતો પર પણ ચર્ચા કરવી પડશે. એના માટે આપણે કેટલા તૈયાર છીએ એ પણ એક મોટો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.